ભગત પછી બનજો. મહારાજ કે તમને આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો છે તો તમે બીજાના રક્ષણને માટે કામ કરો, પણ કોઈના વિનાશને માટે તો કદી ન કરો. આવી રીતે મહારાજે 11મો શ્લોક સમજાવી, મહારાજ 12મો શ્લોક બતાવે, દેવતા પિતૃ યાગાર્થમ અપિ અજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમ અહિંસેવ ધર્મ પ્રોક્તુસ્તુ યન મહાન. મહારાજે પેલા 11મા શ્લોકમાં માણસને માટે જે હિંસા કરે છે એનો નિષેધ કર્યો. પણ ઠાકોરજીએ માણસને જે બુદ્ધિ આપી છે ને, બુદ્ધિ, એ બુદ્ધિ એને ભગવાન સામે જ લડાવી, ભગવાનની સામે જ કામ લગાડી. શાસ્ત્ર નિષેધ કર્યો કે માણસે માણસનો નિષેધ ન કરવો. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી એને અન્ય પ્રાણીનો નિષેધ પોતાના દેહના નિર્વાહને અર્થે ન કરવો, પોતાના સુખને અર્થે ન કરવો. તો એ લોકો બીજી વસ્તુ લાવ્યા, અમારે જરૂર નથી, પણ આ તો દેવતાને માટે કરીએ છીએ, પિતૃઓને અર્થે કરીએ, એની તૃપ્તિને અર્થે કરીએ છીએ. મહારાજ કહે પેલો માણસ મનુષ્ય જાતિના સુખને અર્થે હિંસા કરે છે એનો નિષેધ કર્યો. પણ બીજી વાત મહારાજ એ બતાવી, મનુષ્યના સુખને અર્થે નહીં તો કોઈ દેવતાના સુખને અર્થે, એના રાજીપાને અર્થે હિંસા કરે તો મહારાજ એને પણ રોક્યા. દેવતા પિતૃ યાગાર્થમ અપિ અજાદેશ્ચ હિંસનમ, દેવતાને અર્થે, પિતૃઓને અર્થે, યજ્ઞને અર્થે મહારાજ કે મારો આશ્રિત કોઈ દિવસ હિંસા ન કરે. અજાદેશ્ચ, મહારાજ એક જ નામ લીધું, બકરો, બકરા આદિકની, અજ એટલે બકરો થાય છે. મહારાજ કે બકરા આદિકની હિંસા મારો આશ્રિત યજ્ઞને અર્થે, પિતૃઓને અર્થે, શ્રાદ્ધને અર્થે પણ ન કરે. મહારાજ જ્યારે ના કીધી ત્યારે પ્રતિવાદીએ પ્રશ્ન ઉઠાવ્યો કે તમે કેમ હિંસાની ના કહો છો, વેદ તો એનું પ્રતિપાદન કરે છે કે યજ્ઞની અંદર તો અજને હમવા, બકરાને હમવા. તો સદાનંદ સ્વામી એમ કહે છે કે તમારી વાત ખોટી છે, કારણ કે મોક્ષ ધર્મ એમ કહે છે કે શાસ્ત્રમાં જે વેદની અંદર અજને હોમવા એ વાત છે, એ અજ એટલે બકરો નહીં પરંતુ 3 વર્ષ જૂની ડાંગર હોમવી આવો હેતુ છે. પરંતુ કેવળ પોતાની રસનાને તૃપ્ત કરવા માટે દેવને નિમિત્ત બનાવી, યજ્ઞને નિમિત્ત બનાવી અને વ્યક્તિ હિંસાને માર્ગે આગળ વધે છે. મહારાજ કહે કે અજ જે શબ્દ છે ત્યાં તમે બકરો નહીં સમજતા, જૂની ડાંગર સમજો, બકરો અર્થ અજ ન કરી અને ક્યારે પણ હિંસા કરશો નહીં. હિંસા મોટું પાપ છે. કોઈક પ્રતિવાદીએ પ્રશ્ન કર્યો કે તમે એમ કહો છો કે હિંસા ન કરાય, તો ભગવાનના પૂર્વે જે અવતારો થયા એને હિંસા કરી છે. પ્રશ્ન કર્યો કે ભગવાન રામને સીતાજીએ કહ્યું તમે પેલું મૃગ મારે માટે લઈ આવી દો, મૃગ મારા માટે લઈ આવી દો એમ કીધું. એનો મતલબ એમ થયો કે ભગવાન રામ મૃગિયા કરતા હશે તો સીતાએ એને કીધું તમે મૃગ લાવી દો. માટે જો ભગવાને હિંસા કરતો તો આપણને શું બાદ છે. તો સદાનંદ સ્વામી બહુ સુંદર સમાધાન આપ્યું. સ્વામી કે માં જાનકીએ મૃગ મંગાવ્યું એનો મતલબ એમ નહોતો કે એને મારીને તમે લઈ આવો. ઘટના હકીકત એવી છે, લોકોએ બદલાઈ નાખી આખી. હકીકત એવી છે કે સુરપંખાના નાકકાને જ્યારે કપાણે રાવણને ખબર પડી, પછી મનમાં એમ થયું કે હવે મારે જાનકીને જો મારા આશ્રમમાં લાવવો હોય, મારી લંકામાં લાવવો હોય તો, સીતાને મારી પત્ની કરવી હોય તો, રામ અને લક્ષ્મણ બંનેથી અલગ થાય તો જ જાનકીનું અપહરણ કરીને એને લાવી શકું. અપહરણ કરવું કેમ, બહુ પોતે બુદ્ધિ દોડાવી, અને બુદ્ધિનો ખજાનો હતો રાવણ, એટલે બુદ્ધિનો ખજાનો. એમ કહેવાય કે રાવણ જેવો વિદ્વાન આ પૃથ્વી પર કોઈ પાક્યો નથી, આવો જબરજસ્ત વિદ્વાન હતો. રાવણે પોતાની બુદ્ધિ દોડાવી, બુદ્ધિમાં એને વાત એક સ્પષ્ટ થઈ, એને ચિત્ર સ્પષ્ટ થયું, બહુ અનુસંધાન રાખ્યું કે જાનકીજીને ગમે છે શું વસ્તુ. એને ખ્યાલ આવ્યો કે જાનકીને, સીતાજીને નાના નાના મૃગલા એ રમાડવા બહુ જ ગમે છે. એ બહુ જ એની પ્રિય છે. એટલે મહારાજને કીધું કે જા તું મૃગલાનું રૂપ ધારણ કરીને જા. મૃગલાનું રૂપ ધારણ કરી અને મારી જ જે જગ્યાએ રામ લખન અને જાનકી હતા ત્યાં આવ્યો અને કુટિયાની આગળથી નીકળ્યો. એટલે એ મૃગલાને જાનકીએ જોયું એટલે જાનકીના મનમાં એમ થયું, ઓહો કેટલું સરસ આ મૃગલું છે, આ જો મારા આશ્રમ આવે ને તો આને પ્રેમથી રમાડું. એનો આશય એવો હતો કે આને પ્રેમથી રમાડું, ખેલાવું. અને આવું સુંદર મૃગલું તો મેં કોઈ દાડો જોયું નથી. ફરીને જ્યારે આપણે અયોધ્યા જાશું ત્યારે ભરતભાઈને આપશું તો એ પણ જોઈને રાજ્ય થશે. આવા હેતુથી જાનકી એમ કહ્યું કે પતિદેવ તમે મૃગ પેલું મને લાવી આપો. અને એવો જ અર્થ છે, એવો જ અર્થ નીકળે. એમ જો અર્થ ન હોય તો બહુ આપણી બુદ્ધિ પણ હા પાડે કે મૃગલાને જો મારવાનું જ હોત, મૃગલાને મારવાનું જ હોત તો રામ શું કામ દોડી દોડીને થાકી જાય ને છેક તળેટી સુધી જાય ને આશ્રમમાં બેઠા બેઠા બાણ મારે તો પૂરું ન થઈ જાય મૃગલું. એને જો મારી જ નાખવું હોત, સમજાય, એને જો મારી જ નાખવું હોત તો આશ્રમમાં બેઠા બેઠા એક બાણ મારત, એક બાણ પૂરું થઈ જાત. પણ મારવું નહોતું, એને પકડી આશ્રમમાં લાવવું હતું. તો આપણો બીજો પ્રશ્ન એ ઊભો થાય, મારું નહોતું, શું કામ માર્યું? નહોતું જ મારું, શું કામ માર્યું? તો એને માટે અદ્ભુત સમાધાન આપ્યું કે ભગવાન રામ એ મૃગલાની પાછળ દોડતા હતા, ઘણાક દોડ્યા, તળેટી સુધી પહોંચ્યા તોય મૃગલાએ આંબવા ન દીધા. ત્યારે ભગવાને જરાક અંતદ્રષ્ટિ કરી, મનુમાં એમ થયું મૃગલું ન હોય, એમ જો મૃગ હોય તો આટલું બધું દોડે નહીં, એમ આ મૃગલું ન હોય. જરાક અંતદ્રષ્ટિ કરીને ત્યારે ખબર પડે આ તો રાક્ષસ છે, એમ આ મૃગલું નથી, આ તો રાક્ષસ છે. અને રાક્ષસ છે આવો જયારે ખ્યાલ આવ્યો ત્યારે ભગવાને ધનુષમાંથી બાણ કાઢ્યું અને એને માર્યું. એ મૃગલાને નહોતું માર્યું, એ મારીચ નામના રાક્ષસને માર્યો હતો. ભગવાને મૃગલું માર્યું જ નથી, રાક્ષસને માર્યો હતો. માટે કોઈ જાનકીજી એને મૃગલું મંગાવ્યું, ભગવાન રામે મૃગ માર્યું માટે મૃગલા મારતા જ હતા, આવી કોઈ જો વાત કરે તો શતાનંદ સ્વામી કે એમાં કોઈ તથ્ય નથી. ભગવાન કોઈ દી હિંસા ન કરે. અને ક્યારેક હિંસા કરી હોય એવું જણાતું હોય, કરે નહીં જણાતું હોય તો એમાં ઘણા બધાનો લાભ હોય. દાખલા તરીકે ભગવાને અવતારો ધારણ કરી અનેક અસુરોને માર્યા છે, અનેક અસુરોને માર્યા છે. અસુરોને જે માર્યા એ તો બધા આતતાય હતા, લોકોને હેરાન પરેશાન કરતા હતા. અને હેરાન પરેશાન કરનારને મારવામાં કોઈ પાપ નથી. માટે પરમાત્મા અવતારને ધારણ કરીને અસુરોને માર્યા છે, એ પણ આતતાય હોવાને કારણે માર્યા છે. નહીં કે નિજી સ્વાર્થ માટે માર્યા હોય અથવા તો એનું ભક્ષણ કરવા માટે માર્યા હોય, આવી કોઈ વાત નથી. માટે અહીંયા સદાનંદ સ્વામી કહે છે કે ભગવાન શ્રીહરિએ પ્રથમ લોકિકમ હિંસામ નિરાકૃત્ય, પ્રથમ લોકને માટે કે પોતાના દેહને માટે કરવામાં આવતી હિંસા નિષેધ કરી અને ત્યારબાદ વૈદિકીમપી તામ નિરાકરોતી, વૈદિક રીતે વેદનું માધ્યમ લઈને, યજ્ઞનું માધ્યમ લઈને, શ્રાદ્ધનું માધ્યમ લઈ અને જગતમાં જે હિંસા થતી હતી એને પણ મહારાજે નિષેધ કર્યો છે. કે યજ્ઞને અર્થે, શ્રાદ્ધને અર્થે પણ, કે વેદની અંદર પ્રતિપાદન થયેલું છે એમ માનીને પણ મારો આશ્રયથી ક્યારેય પણ હિંસા ન કરે. સદાનંદ સ્વામી કહે કે વેદની અંદર માનો કોઈ કેમ કહે છે કે ના, એ અજ એ બકરો જ છે ને બકરાને જ હમવાની વાત છે, તો સદાનંદ સ્વામી કે વાયુ પુરાણમાં એક કથા છે કે ઉપેશ્વર વસુએ આ મતને સ્વીકાર્યો હતો. એકવાર બધા ઋષિ મહર્ષિઓ અને દેવતાઓ આદિ એની પરસ્પર ચર્ચાઓ થઈ. દેવતાઓ પણ હિંસાની અંદર જ્યારે પ્રસક્ત થયા છે, ઋષિ મહર્ષિને રોક્યા છે કે તમે હિંસા ન કરો, મોટો યજ્ઞ કરતા હતા, તમે યજ્ઞ કરો પણ અહિંસિક કરો, હિંસામય ન કરો. અને તેમ છતાં દેવતાઓ જ્યારે માન્યા ને, એ વખતે પૃથ્વી ઉપરનો મહાસમ્રાટ રાજા ઉપરીચરો વસુ એ સ્વર્ગમાં ગયો છે. વાયુપુરાણની અંદર કથા સ્વામી કે લખી છે કે ઉપરીચર વસુને મધ્યસ્થ રાખ્યો, કારણ કે બહુ ન્યાયી રાજા હતો. એટલે ઋષિ મહર્ષિઓના મનમાં એમ થયું કે આ ન્યાયી રાજા છે, આને આપણે પૂછે યોગ્ય નિર્ણય આપશે. એટલે દેવતાઓએ પણ એ વાતને માન્ય રાખી અને ઋષિઓ કહ્યું ઉપરીચર વસુ જે કે એ વાત માન્ય તમારે રાખવાનું. દેવતા કે ભલે. અને એને પૂછવામાં આવ્યું કે યજ્ઞ છે એ હિંસામય હોય કે અહિંસામય હોય, યજ્ઞ હિંસામય કરી શકાય કે અહિંસામય કરી શકાય, આવો પ્રશ્ન જ્યારે ઉપરીચરને પૂછવામાં આવ્યો ત્યારે એણે હામો પ્રશ્ન કર્યો કે હિંસામય કોણ કહે છે, અહિંસામય કોણ કહે છે? ઋષિ મહર્ષિઓ તરત સમજી ગયા આના હૃદયમાં પણ પાપ પેઠું. માનો બે જણા ઝઘડતા ને અલગ અલગ સંવાદ કરતા, પેલો કે આમ, બીજો કે આમ, અને ત્રીજી વ્યક્તિને કહેવામાં આવે કે આનો નિર્ણય શું, અને ત્યારે ત્રીજી વ્યક્તિ પૂછે કે કોણ શું કહે છે, ત્યારે એનો અર્થ એવો થાય કે આ વ્યક્તિ તટસ્થ નિર્ણય ક્યારે આપશે. ને જેને તટસ્થ નિર્ણય આપવો હોય, ચોખ્ખો અને ચોક્કસ નિર્ણય જેને આપવો હોય, સત્ય નિર્ણય આપવો હોય, એને કોણ શું કહે છે એના કરતા કોની વસ્તુ સાચી છે એને સત્યતા ઉપર દ્રષ્ટિ હોય, વ્યક્તિ ઉપર દ્રષ્ટિ ન હોય. એ પછી ગમે તે વ્યક્તિ ગમે તે કહેતો હોય, એને સત્યતા સામે દ્રષ્ટિ હોય. ઉપરીચર વસ્તુની દ્રષ્ટિ સત્યતાને બદલે વ્યક્તિ ઉપર વહી ગઈ. એને પ્રશ્ન કર્યો, કોણ શું કહે છે? મહર્ષિએ કહ્યું છે કે અમે એમ કહીએ છીએ કે અહિંસામય યજ્ઞ હોય, દેવતાઓ એમ કહે છે કે હિંસામય યજ્ઞ હોય. ઉપરીચર વસુએ એ વખતે દેવતાઓનો પક્ષ રાખ્યો, કારણ કે એ જ્યારે જ્યારે સ્વર્ગમાં જાય ને ત્યારે ઇન્દ્રને પોતાને અડધી ગાદી પર બેહારતો. ભક્તજનો, આ દુનિયાની મોહબત બહુ, આ કથા અદભુત છે. આ દુનિયાની મોહબત, આ દુનિયાની મોટપ ઘણી ફેરી સત્ય વાતને ઢાંકી દઈ ખોટી વાતને રજૂ કરતી હોય છે. એ જ વ્યક્તિ તટસ્થ પ્રમાણે રહી શકે કે દુનિયા પોસાય તે કહે, પણ હું ખોટો નિર્ણય આપીશ તો મારો ઠાકોરજી શું કહેશે? જેને પરમાત્માનો ડર હોય એ જ વ્યક્તિ સત્ય નિર્ણય લઈ શકે, બાકી દુનિયા શું કહેશે એની સામે જેની દ્રષ્ટિ હોય કોઈ દાડો સાચો નિર્ણય લઈ ન શકે. ક્યારે પણ જીવનમાં નિર્ણય લેવાનો સમય આવે, વારો આવે ત્યારે ઠાકોરજીની સામે દ્રષ્ટિ રાખજો કે મારો ભગવાન શું કહેશે, તો જીવનમાં સત્ય નિર્ણય લઈ શકાશે, નહીં તો જરૂર કોઈ ને કોઈ બાજુ ખેંચાઈ જવાશે. ઉપરી ચર જેવો વિશ્વાસુ રાજવી, ધર્મનિષ્ઠ રાજવી, ન્યાયી રાજવી, એ પણ વૈભવની અંદર અને માન મોટપમાં ખેંચાણો. એને પ્રશ્ન કર્યો, કોણ શું કહે છે? અને ઋષિ મહર્ષિ કીધું, દેવતા લોકો એમ કે હિંસામય યજ્ઞ હોય, અમે કહીએ છીએ અહિંસામય યજ્ઞ હોય. જે ઉપરીચર વસુએ હજારોની સંખ્યામાં અહિંસામય યજ્ઞો કરેલા, જિંદગીમાં કોઈ હિંસામય યજ્ઞ નહીં કરેલો, અને પોતે સ્પષ્ટ સમજતો હતો કે હિંસામય યજ્ઞ કરાય જ નહીં, અહિંસામય જ યજ્ઞ કરાય, અહિંસામય યજ્ઞથી જ ફળની શ્રુતિ થાય છે, ફળ પ્રાપ્તિ થાય છે. પરંતુ તેમ છતાંય હું જો સત્ય કહીશ તો હવે મને આ સ્વર્ગમાં આવવાનું નહીં મળે, ઇન્દ્રની ગાદી પર બેસ નહીં મળે. એટલે ઉપરીચર વસુ જાણતો હોવા છતાંય ખોટું બોલ્યો છે અને એમ કીધું કે યજ્ઞ તો બે રીતે થઈ શકે, હિંસામય પણ કરી શકાય અને અહિંસામય પણ કરી શકાય. અને શતાનંદ સ્વામી કે વાયુ પુરાણ એમ કહે છે, આટલું અસત્ય બોલતાની સાથે ઉપરીચર વસુ સ્વર્ગમાંથી પૃથ્વી પર પટકાણો. ફરીવાર ઋષિ મહર્ષિએ કહ્યું, ઉપરીચર હજુ સાચું બોલો, યજ્ઞ કઈ રીતે હોય શકે? પરંતુ મોહબત ઇન્દ્રની છોડી ન શક્યો, ફરીવાર પણ એને એ શબ્દ ઉચ્ચાર્યો, યજ્ઞ તો બે રીતે થઈ શકે. અને ત્યારે ઉપરીચર વસુ પૃથ્વી પરથી પાતાળમાં પેસી ગયો. આ કથાએ બતાવી, વ્યક્તિ ઘણી ફેરી જાણતો હોવા છતાંય પણ સત્ય કહી શકતો નથી, એનું પરિણામ ભોગવે પણ સત્યને તટસ્થ નિર્ણય લઈ ન શકે. સદાનંદ સ્વામી એમ કહે છે કે ઉપરીચર જેવો પણ એક મોહબતને કારણે સત્ય વાત ન કહી શક્યો તેનું આ પરિણામ આવ્યું. તો આજે આપણે હિંસામય યજ્ઞ કરશું, યા તો કોઈ નિમિત્તથી હિંસા કરી અને પ્રાણીનું માંસ આરોગશું, તો એનું કેટલું મોટું પાપ લાગશે. આપણા મનમાં એમ થાય તો આ બધા પાતાળમાં ગીરી જવા જોઈએ ને એમ, એ કેમ કોઈ જાતું નથી. તો ભક્તજનો, એનું કારણ એવું છે, ઠાકોરજી બહુ ઓછો દોષી તો ને, બહુ ઓછો દોષી, એ ગુનો કરે ને એને તરત દંડ આપે. ઘણો જ ગુનેગાર હોય, ઘણો જ ગુનેગાર, પછી ઠાકોરજી વિચાર કરે આને એકી હામટો આપી દેશે, હમણાં ભલે એમને મર્યો. દાખલા તરીકે પોતાના બે દીકરા હોય, એક હાવ આવારા જ હોય, હાવ મોવાલી હોય, અને એ કાયમ ઘેરે દારૂ પીને આવતો હોય, એના બાપાના હૃદયમાં ઘણું દુઃખ થાય, તોય પછી કાયમ એને ટોકે ખરા, એ આવીને પછી એમ ગાંડા ગદોડ તો હુઈ જાય, પણ કોઈ દિવસ પીતો ન હોય, સંપૂર્ણ સજ્જન હોય, ડાહ્યો હોય એવો દીકરો દારૂ પીને ઘેરે આવે તો એને બાપને કેટલું દુઃખ થાય, અને ઊભો થઈને એક લાફો મારી દે એને. શું કામ? એ સજ્જન છે, ડાહ્યો છે, એને ખબર છે એક લાફાથી સુધરી જશે, આનું જીવન સુધરી જશે. ને પેલો કાંઈ લાફાને ગણકાર એમ હોય નહીં, એટલે ઠાકોરજી સીધો એને દંડ આપતા નથી, એને છેલ્લે આપે. આપણા સંપ્રદાયમાં જુનાગઢ દેશમાં મહાપુરુષ દાસ સ્વામી એક બહુ સમર્થ સાધુ થઈ ગયા. પોતે બ્રહ્મનિષ્ઠ સંત હતા, પરંતુ એકવાર એને શુદ્ધિનો ઉપવાસ કર્યો છે, બહુ શરીરને તકલીફ થઈ એટલે બીજી વાર શુદ્ધિનો ઉપવાસમાં એને થોડુંક આઘું પાછું કર્યું, ન કર્યો, એ ગાફલાઈમાં રહી ગયું, ગમે તેમ રહી ગયું. તો મહારાજે રાત્રે દર્શન આપીને હોટી મારી અને એમ કીધું, સાધુરામ આ શુદ્ધિનો ઉપવાસ કેમ નથી કર્યો, શુદ્ધિનો ઉપવાસ કેમ છોડી દીધો? મહાપુરુષ દાસ અમે હાથ જોડ્યા, મહારાજ માફ કરો, ભૂલ થઈ ગઈ, મારથી ભૂલાઈ ગયો, કાલ તરત કરીશ. પણ કોને હોટી મારી? એક ભૂલમાં રહી ગયો તો એને જિંદગીમાં જ કોઈ દી ન કરતો, એને હું હોટી મારે? કહો એને હું હોટી મારે? એને પછી હોટા મારે પણ છેલ્લે, સમજાય છે, એને હોટા મારે, મૂકે નહીં, સમજ્યા ઠાકોરજી, મૂકે નહીં પણ છેલ્લે. આ ઉપરીચર વસ્તુ બહુ ભલો રાજવી હતો, ભલે એનું પતન તો એમ ઉપલક દેખાય, પરંતુ એનું પતન એનું પ્રાયશ્ચિત હતું, સમજાય છે, એનું પતન એનું પ્રાયશ્ચિત હતું. ઠાકોરજી એને મોક્ષના માર્ગ થકી પડવા દેવા માંગતા નહીં હતા, મતલબે એને તુરંત ફળ આપ્યું છે, અને બાકીનો જીવાત્મા અનેકવિધ પાપ કરતો હોવા છતાં એને તત્કાળ ફળ નથી આપતા, કારણ કે મોક્ષ માર્ગ થકી પડી જ ગયો હોય, આટલા પ્રાયશ્ચિત્ય શુદ્ધ થાય એમ ન હોય, એટલે છેલ્લે પછી એને યમદૂતને હોપી દે છે. માટે ભગવાનના ભક્તો ખૂબ અનુસંધાન રાખે, ક્યારેય પણ હિંસા ન કરે, માંસ ભક્ષણ કદી ન કરે. માંસ ભક્ષણ કરનારને બહુ મોટો દોષ લાગે છે. સદાનંદ સ્વામી કહે છે કે મુંડક ઉપનિષદમાં તેમજ પ્રાચીન મહર્ષિનું એનું જે આખ્યાન છે તેમાં તેમજ રુદ્રપ્રાસ ત્રણે જણા એમ કહે છે કે પોતાને પુણ્ય પ્રાપ્ત થાય એ હેતુથી કોઈ મોટો યજ્ઞ કરે અથવા તો પિતૃઓની તૃપ્તિને અર્થે હિંસા કરે છે, એ વ્યક્તિ કેવું કામ કરે છે? તો કે ચંદનને બાળી બાળી અને પછી કોલસા બનાવી અને એનો લેપ કરે એવી ભૂલ કરે છે. ઠાકોરજીને ચંદન ચર્ચવું જોઈએ, એને બદલે એને બાળી નાખી, એના કોલસા કરીને એને ઘસીને પછી ઠાકોરજી લેપ કરે તો ઠાકોરજી બહુ રેજી થાય. જેમ ઠાકોરજી નારાજ થાય એવી રીતે એ પોતે જે હિંસા કરે છે પિતૃઓની તૃપ્તિને અર્થે કે દેવતાઓની તૃપ્તિને અર્થે, એ તો પોતે પોતાની જે ધન સંપત્તિ એને કારણ કે એમને તો કશું મળે નહીં, પશુ આદિ ખરીદે એમાં અઢળક ધન સંપત્તિને ખર્ચે છે અને પછી હિંસા કરી અને પછી યજ્ઞ કરે છે ને એમ માને આમાંથી મને મોટું ફળ મળશે, કોલસા જેવું ફળ મળશે, એના કરતાં એ ધન સંપત્તિ સીધી ઠાકોરજીને અર્થે જો વાવરે તો સીધું ચંદન ઘસીને ઠાકોરજીને અર્ચન કરે જેવું ફળ થાય એવું ફળ પ્રાપ્ત થાય છે એમ પરાશર પણ કહે છે. સદાનંદ સ્વામી કે શ્રીમદ ભાગવતમાં પણ ભગવાન સ્વયં કહે છે કે જે પશુને હણે છે એને પછી પશુ હણે છે, પશુની જે હિંસા કરે છે એ વ્યક્તિને મર્યા પછી પશુઓ હણે છે. એક બહુ સત્ય ઘટના છે. એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને ચાલ્યા જતા હતા, એક મચ્છીમાર જેની પાસે કરોડો રૂપિયા હતા, ગરીબ ભિખારી લોકો દાન લેવા માટે આવે એની ઘેરે તો પગ ઉપર એડી ઉપર પગ રૂપિયાને ચડાવીને કાહ કરે. અર્જુને આ જોયું, ભગવાન દ્વારકેશને પ્રશ્ન કર્યો, માલિક તમારી ઘેરે આવો અંધેર, ઓલા બિચારા ભિખારી લોકો જે પાપ નથી કરતા એને ભીખ માગવાનો સમય છે, આ આટલું બધું પાપ કરે, હજારો લાખોની સંખ્યામાં માછલાઓને મારે છે ને કરોડોપતિ આટલો બધો સુખી? ભગવાન એક શબ્દ ન બોલ્યા. અર્જુને બે ચાર વાર પ્રશ્ન પૂછ્યો પણ ભગવાન કશું ન બોલ્યા. એ વાતને વર્ષો વીતી ગયા. એકવાર ફરીવાર શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુન બંને ફરવા નીકળ્યા. બંને ચાલ્યા જતા ત્યાં કાળે ચીસ સંભળાણી. એ હાથીની ચીસ હતી. હાથી કોઈ આક્રંદ કરતો હતો. અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે કે માલિક, આ બાજુ કોઈ દુઃખી લાગે છે, આપણે એ બાજુ જઈએ. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને એ બાજુ ગયા તો એક મોટો પહાડ હતો. પહાડની નીચેની તળેટી, આમ નમતી તળેટીની અંદર એક તોતિંગ મોટું વૃક્ષ ઉભેલું હતું. અને વૃક્ષની એક ડાળીની અંદર હાથી એ પહાડ ઉપરથી લપસી પડ્યો, જેને કારણે એ વૃક્ષની એક ડાળી એ હાથીના પેટની સોસરી નીકળી ગયેલી. હાથી જેમ નીકળવા માટે પ્રયાસ કરે તેમ તેમ વધારે વધારે ડાળી એની અંદર ઘૂસતી જતી હતી. અને એમ એ ડાળી ઘૂસ્યા પછી એનો પ્રાણ જતો નહોતો. અને દિવસો આની વીતી ગયેલા, જેને કારણે હજારો લાખોની સંખ્યામાં અંદર જીવાત પડેલી. એ જીવાત એને કોરી કોરીને ખાતી હતી. જે દુઃખ સહન નહીં થવાથી હાથી કાળે ચીસ નાખતો હતો. અર્જુન અને ભગવાન બંને જોયું છે. જોયા પછી અર્જુનને કે અર્જુન ચાલો આપણે જઈએ, અર્જુનથી રહેવાનું નહીં. અર્જુન કહે છે કે માલિક, આજ તો મારાથી ધીરજ નથી રહેતી. તમે ભગવાન છો અને તમારે ત્યાં આવો અંધેર. પેલો મચ્છીમાર, કરોડોની સંખ્યામાં માછલાને મારનારો, એ એસ આરામ કરે, સુખેથી જીવન ગુજારે, અને આ બિચારો નિર્દોષ પ્રાણી આટલો બધો દુઃખી છે અને તમે એને સહાય નથી કરતા. તમારી ઘેરે દેર છે કે અંધેર છે? વારંવાર જ્યારે અર્જુને કીધું ત્યારે ભગવાન કૃષ્ણે કીધું, અર્જુન સાંભળે, મારે તને કેવું નું તો આવું તો આખી દુનિયા માલે જ રાખે છે, પણ તે પ્રશ્ન કર્યો માટે કહું છું. આ જે હાથી છે બીજો કોઈ નથી, પેલો મચ્છીમાર છે જેણે કરોડો માછલા માર્યા હતા. એ મચ્છીમારનું મૃત્યુ થઈને પછી હાથીનો દેહ આવ્યો. હવે આની સોસરી ડાળી નીકળી છે ને જેટલા એને માછલા માર્યા તે બધા જીવાત બની, અને આ હાથીને કોરે છે, એનું વળતર લે છે, એમાં હું શું કરું? બોલા, અને કેવી રીતે હું રક્ષણ કરું? અર્જુનના મોઢામાંથી શબ્દ નીકળ્યો, નાથ તમારી ઘેરે દેર છે પણ અંધેર નથી. જીવાત્મા જે કર્મ કરે છે એને વહેલું મોડું એનું ફળ જરૂર ભોગવવું જ પડે છે, ભોગવ્યા સિવાય છૂટકો નથી. ભગવાન શ્રીહરિ કહે છે, મારો આશ્રિત માટે સાવધાન બને. દેવતાને અર્થે હિંસા ન કરે, યજ્ઞને અર્થે હિંસા ન કરે, પિતૃઓને અર્થે પણ હિંસા ન કરે. ન કર્તવ્યમ અહિંસેવ. મહારાજ કે મારો આશ્રિત હિંસા ન કરે, કારણ તો કે ધર્મ પ્રોક્તુસ્તુ યન મહાન. અહિંસા એ જ મોટા મોટો ધર્મ છે. ધર્મ તો ઘણા બધા હશે પણ મહારાજ કે અહિંસા જેવો મોટો કોઈ ધર્મ નથી. અહિંસા એવ મહાન પરમો ધર્મ. સદાનંદ સ્વામી કે મોક્ષ ધર્મ પણ આમ કહે છે, અહિંસા એ પરમ ધર્મ છે, એનાથી મોટો કોઈ ધર્મ નથી. મહારાજ કે મોટા મોટો ધર્મ જો અહિંસા એ જ હોય, હિંસા ન કરવી એ જ હોય, અને પછી કોઈ કદાચ પ્રાણીઓને હિંસા કરે અને હિંસા કર્યા પછી થોડું ઘણું પુણ્ય કરે તો એને ફળ ક્યાંથી મળવાનું? અને બહુ મોટું પાપ લાગશે. માટે મારો આશ્રિત એવું કદી પણ કરે નહીં. સદાનંદ સ્વામી કે માણસ પોતાના નિભાવને અર્થે, પોતાના નિભાવને અર્થે કોઈ માનવ એમ કહે કે અમારે તો માઉસ ભક્ષણ નથી કરવું પણ ગરીબી છે, બીજું કઈ મળતું નથી, પછી કેમ કરવું? અમે અમારા પેટના ગુદરાણને અર્થે અમે તો હિંસા કરીએ છીએ, કે અમારે એવો આપતકાળ આવી પડે ત્યારે અમે હિંસા કરીએ છીએ. સદાનંદ સ્વામી કહે કે ઠાકોરજી, જીવાત્માને જો એણે પરમેશ્વરને પામવું હોય તેવો આપતકાળ કોઈ દાડો મોકલતા નથી, કે જે આપતકાળ ગુજારવા માટે એણે મજબૂરીથી હિંસાને આધીન બનવું પડે એવો પરમાત્મા આપતકાળ જીવને મોકલતા જ નથી. અને આપતકાળ કેવળ માણસને જ આવે? આપતકાળ બધાને આવે છે, તો બીજા પ્રાણીઓ તો કોઈ હિંસામાં પ્રવર્તતા નથી. દાખલા તરીકે દુષ્કાળ પડે અને માણસને અન્ન ન મળે, માણસ માંસ ભક્ષણ કરે તો દુષ્કાળ પડે ત્યારે પશુ નથી પડતો, ગાય કોઈ દાડો માંસ ખાતી નથી થઈ જતી. જો કે આ દેશમાં માણસે કર્યું હોય ગાય ને માંસ ખાતી, કહો એ પ્રાણીને તો સ્વ ઈચ્છાથી કોઈ દી માંસ ભક્ષણ નથી કરતા. ભેંસ આદિ કોઈ દાડો માંસ ભક્ષણ નથી કરતી. એ પણ ગમે તેવો દેશકાળ આવે તો માંસ ભક્ષણ અંદર પ્રવર્તતા નથી. અને માણસ પ્રવર્તે છે, માણસ જાણે છે કે બધાએ કરતા મોટા મોટો ધર્મ એ અહિંસા છે, તેમ છતાં એની અંદર પ્રવર્તે છે માટે એને બહુ જ મોટું પાપ લાગે છે. સિંહ આદિ જો હિંસા કરતા હોય તો એ તો એનું ખાદ્ય છે, એનું ખાદ્ય છે. ઠાકોરજી બધાને વિભાગ અલગ અલગ કરી આપ્યા છે, પશુઓ માટે ઘાસચારો બનાવ્યો, સિંહ વાઘ આદિકને માટે માંસ ભક્ષણ બનાવ્યું, માણસને માટે શાકાહાર તૈયાર કર્યો. પણ માણસ જાત એક એવી થઈ, ઠાકોરજી બુદ્ધિ આપી એનું ફળ એને આપ્યું, માણસ જાત એવી થઈ એ શાકાહારે કરે, એ માંસાહારે કરે, અને જરૂર પડે તો એ ઘાસ આહાર હોય તેને કરે. મેં તમને કીધું જ ખબર હોય તો ઇન્ડિયામાં પેલો લાલુ શું નામ કરોડો રૂપિયાનું ગાયોનું ઘાસ ખાઈ ગયો, કહો કરોડો રૂપિયાનું ગાયોના ઘાસ ચારા માટે જે રકમ ભેગી કરી બધી ફના કરી ગયો. મહારાજે એમ કહે છે આ મોટા મોટો દોષ છે, મોટા મોટો દોષ છે. અહિંસા એ પરમ ધર્મ છે. માણસને જ્યારે મનુષ્ય દેહ મળ્યો ત્યારે પોતાના દ્વારા બીજાનું રક્ષણ થાય એ જ ધર્મ છે, એ બીજાને સહાયરૂપ થાય એ જ ધર્મ છે. એના જેવો મોટો કોઈ ધર્મ નથી. સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, સંત જ્ઞાનેશ્વર, એના જીવનો એક બહુ સરસ પ્રસંગ છે. સોરી, સંત નામદેવજી, નામ તો ભૂલાઈ ગયું જે હોય તે, બહુ સરસ પ્રસંગ છે કે ઘટના એવી કે કોઈ કાશી વિશ્વનાથને 100 કાવડ જો પાણીની ચડાવે, 100 કાવડ ચડાવે તો એને શિવજી સાક્ષાત દર્શન આપે, સાક્ષાત દર્શન આપે. એ સમુદ્રમાંથી શીખથી લાવીને ચડાવે તો આ સંત શીખ સમુદ્રમાંથી કાવડો ભરી ભરી અને એ શંકર ઉપર ચડાવતા 99 કાવડ પૂરી થઈ સ્વામી કાવડ લઈને આવતા હતા. એની સાથે બીજા કેટલાય કોઈ 5 કાવડ વાળા હતા, કોઈ 10 કાવડ વાળા, કોઈ 25 કાવડ વાળા, કોઈ 50 કાવડ, બધા જ હતા. એને ખબર હતી કે આજ આ સંતને સ્વામી કાવડ છે, આજ આના ઉપર ભગવાન બહુ જ રાજી થશે. સંત નામદેવ આના ઉપર આજ ભગવાન બહુ રાજી થશે, પ્રગટ એને દર્શન આવશે બધાના હૃદયમાં આવતો, આજ આને પ્રગટ દર્શન થશે. એમ રસ્તે ચાલ્યા આવતા હતા, એમાં રસ્તામાં એક તરશું ગધેડું ભૂખતું હતું ને આમ આળોટિયા ગલોટિયા ખાતું હતું. બધાને ખબર પડી કે આ રણ છે, રણને કારણે તરશું થયું, હમણાં મૃત્યુને શરણ થશે. બધાની પાસે પાણી હતું, બધાની પાસે પાણી હતું, પણ બધાએ મનમાં વિચાર કર્યો આપણે પાણી ન આપીએ, આપણે પાણી આપીએ તો એક કાવડ ઓછી થાય. અને આ દ્રશ્ય સંત નામદેવે જ્યારે જોયું છે ત્યારે પોતે પોતાની સ્વામી કાવડ લઈને આગળ વધ્યા, એને પાવા માટે તૈયાર થયા. બધા કહેવા માંડ્યા આ તમે શું કરો, આ તમે જબરજસ્ત ભૂલ કરો, તમે જોવો તો ખરા ભલા માણસ, તમે વિચારો તો ખરા, તમે આને પાણી જો પાઈ દેશો આજ તમને ભગવાન દર્શન આપવાના છે, તમારી સ્વામી કાવડ છે ને આજ તમે પાણી પાઈ દેશો તમારી મહેનત નિષ્ફળ જશે, વર્ષોનો તમારો દાખલો નિષ્ફળ જશે. તો નામદેવના મોઢામાં તે શબ્દો નીકળ્યા, આજ મને આમાં મારો શંકર દેખાય છે. એમ બોલતો પાણી પાયું અને પાણી પાતાની સાથે ગધેડું ત્યાંથી અદૃશ્ય થઈને ભગવાન શંકરે દર્શન દીધા. એ વસ્તુ એ બતાવે છે કે વ્યક્તિ કદાચ મનમાં એમ માને, મહારાજ કહે છે કે હું હિંસા કરું, કોઈ પ્રાણીને મારી નાખું, ઠાકોરજીને અર્પણ કરું, દેવતાને અર્પણ કરું, પિતૃને અર્પણ કરું, એનાથી મને ફળશ્રુતિ થશે, એ વાત ખોટી છે. એના કરતા પ્રાણીઓના પોષણથી ઠાકોરજી રાજી થશે અને ઠાકોરજીને દર્શન આપશે, કારણ કે તમામ જગ્યાએ ઠાકોરજીનો વાસ છે. ત્યાં સુધી સદાનંદ સ્વામી લખે કે માણસ પોતે મન કર્મ વચન કર્મે કરીને હિંસા ન કરે પણ મને કરીને હિંસા કરે તો પણ એનો મોટો દોષ લાગે છે કે આને મારી નાખો એમ, આવો શબ્દ બોલે તો એનો દોષ લાગે છે, એને બહુ મોટો દોષ લાગે. માણસ મનથી જો સંકલ્પ ન કરે તો મૂર્તિમંત એને મારવાનો સંકલ્પ તો કરે જ કેમ, અથવા તો મૂર્તિમંત એની હત્યા કરે જ કેમ, જે ધર્મવાન કહેવાય છે. માટે આ શ્લોક આ ધર્મવાળા માટે છે, બીજા બધા માટે નથી. જે ધર્મવાન કહેવાય છે, જે ભક્ત કહેવાય છે, બધા માટે નથી માને કે બીજા તો માનવાના નથી, પણ આપણે ભગવાનના ભક્ત કહેવાતા હોઈએ તો આપણે ખાસ અનુસંધાન રાખવું ઘટે કે આપણાથી આવી ભૂલ કોઈ દિવસ કરાય નહીં. સદાનંદ સ્વામી છેલ્લે એક બહુ અદભુત વાત લખી, સ્વામી કહે કે વ્યક્તિ આહારમાં પણ ઘણી ફેરી ભૂલ કરે છે અને હિંસા અજાણતા થઈ જાય છે. કેવી રીતે? તો સદાનંદ સ્વામી કહે કે લીલી વાલોળ હોય, વટાણા હોય, મગફળી હોય, તુવેર હોય, એ આદિક જે વસ્તુ છે એને આખી આખી ફૂલ્યા વિના જોયા વિના બાફી નાખે છે. એમ લોકો કહે છે કે એનો સ્વાદ બહુ સારો આવે, એને આખી આખી બાફી નાખે છે અને પછી ખોલી ખોલીને ખાય છે, જેની અંદર ઘણી બધી ઈયળો છગદાઈ જાય છે, ઘણી બધી જીવાત મરી જાય છે, એનો પણ બહુ મોટો દોષ લાગે છે. માટે મારા મહારાજ કે મારો આશ્રિત આવી પણ ભૂલ ન કરે, આવી રીતે પણ હિંસા ન કરે. કેટલું બધું અહિંસાનું પ્રતિપાદન કર્યું, પણ આજ તો લોકો અનાજ ખાય છે ક્યાં? આ દેશમાં વધારે અનાજ ખવાતું છે કે વધારે માંસ ખવાતું છે? આપણા 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 હિન્દુસ્તાનને મૂકી દો ને, બાકીના વિચારો તમે, ઇન્ડિયન લોકોને મૂકી દો, એ બધાને નહીં મૂકતા. અમને અહીંયા આવ્યા પછી ખબર પડી કે 25% લોકો જ બચ્યા છે. 6 લાખની વસ્તીમાં 1.5 લાખ જ શુદ્ધ શાકાહારી રહ્યા છે. એવી ગરીબ વખત કહેતા તો આપણને ખબર નથી કે સ્વામી શુદ્ધ શાકાહારી ભારતમાંથી 6 લાખ લોકો અહીંયા વસ્યા છે, એમાંથી શુદ્ધ શાકાહારી રહ્યા હોય ને તો 1.5 લાખ રહ્યા હશે, 25%. બાકી 75% તો ભારતમાંથી આવેલા લોકો પણ ખાતા થઈ ગયા છે. કેટલાક તો એમ કહે છે કે ઈંડા છે ને એ શાકાહારમાં ગણાય, કેટલાક એમ કહે છે કે માછલું છે ને એ શાકાહારમાં ગણાય, કે આમ માની માની અને અનેકવિધ હિંસાઓ કરે છે. પણ ભગવાનનો ભક્ત ખટકો રાખે, આપણાથી ભૂલાવી થાય નહીં. જોકે સભામાં બેઠેલામાંથી ભૂલ ન જ હોય, પરંતુ ક્યારેક કોઈના સંગ દોષે કરીને કોઈ પાર્ટીમાં પહોંચી ગયા હોય, કોઈ મિત્રને ત્યાં ગયા હોઈએ અને કદાચ લાલચ આપે અને ગમે તેવી વાત કરે, તોય પણ ભગવાનને રીઝવવા માંગતો વ્યક્તિ આવી ભૂલ તો કોઈ દાડો કરે જ નહીં. કારણ કે આપણે ધર્મવાન કહેવાય છે, આપણો મોટા મોટો ધર્મ છે અહિંસા ધર્મ. અહિંસાનું પાલન કર્યા પછી, હિંસા નહીં કર્યા પછી ઠાકોરજીને આગળ જે કાંઈ કરશું, પ્રાર્થના, દંડવટ, પ્રણામ, માળા, એ બધું સફળ થશે, અને હિંસા કર્યા પછી ગમે તેટલું કરશું બધું નિષ્ફળ જશે. માટે સદાનંદ સ્વામી કહે કે ભગવાન શ્રીહરિની આજ્ઞા છે, ક્યારેય પણ ભગવાન શ્રીહરિનો આશ્રિત કોઈને નિમિત્તે હિંસા ન કરે. 12 શ્લોક પૂર્ણ કર્યા પછી 13મો શ્લોક બતાવ્યો. આ સંગીત વિધાઉટ છે, ઉપર પરીક્ષા આલે છે. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તુ કશ્યાપિ હિંસા કાર્યા ન સર્વથા. 11મા શ્લોકમાં મનુષ્ય પોતાના સુખને અર્થે પોતે જ નિમિત્ત બનીને હિંસા કરે છે. બીજું બતાવ્યું 12મા શ્લોકમાં દેવતાઓને પિતૃઓને નિમિત્ત બનાવીને હિંસા કરે છે. અને 13મા શ્લોકમાં બતાવ્યું સ્ત્રી ધન અને રાજને નિમિત્ત બનાવીને હિંસા કરે છે. સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્ય ચ વાક્વચિત મનુષ્યસ્ય તુ કશ્યાપિ હિંસા કાર્ય ન સર્વથા. અહીંયા મહારાજ ધન, સ્ત્રી અને રાજ્ય એને અર્થે લોકો હિંસા કરે છે એ વાત તો બતાવી, પરંતુ એની અંદર એક વિશેષતા બતાવી. શું બતાવી? કે આ ત્રણની પ્રાપ્તિને અર્થે ક્યારેય પણ મનુષ્યને હિંસા ન કરવી. અહીં વિશેષતા એક બતાવી, કારણ કે આ ત્રણેયની પ્રાપ્તિમાં મહદઅંશે હિંસા મનુષ્યની સ્થિતિ હોય છે. આ ત્રણેયની પ્રાપ્તિને અર્થે, સ્ત્રીને પ્રાપ્તિને અર્થે મહદઅંશે મનુષ્યની હિંસા. કોઈ નારીમાં માનો આશક્તિ હોય અને નારી અન્ય જગ્યાએ પરિણીત હોય અથવા તો એને પોતે પ્રાપ્ત કરવા માંગતો હોય અને એમાં કોઈ અવરોધ કરે, તેને મારી નાખે, સ્ત્રીને અર્થે હિંસા થાય છે. રાજને અર્થે હિંસા થાય, રાજ પ્રાપ્તિને અર્થે હિંસા થાય. અહીંયા સતાનંદ સ્વામી બે વિભાગ કર્યા કે પોતાનું જે સામ્રાજ્ય છે, રાજ્ય છે, એ રાજ્યની અંદર રહેતા થકા પોતે તમામ પ્રજાનું પાલન કરે છે અને શાંતિથી તમામ પ્રજા રહે છે, અને એ વખતે કોઈ બીજો વ્યક્તિ એના ઉપર ઉપદ્રવ કરે અને રાજને લૂંટી લેવા માંગે અને ત્યારે જે યુદ્ધ થાય અને એ યુદ્ધની અંદર સામેની વ્યક્તિ મરાય તો એમાં દોષ નથી. એ સ્વરક્ષણને અર્થે, પોતાના રાજના રક્ષણને અર્થે હિંસા થાય. પરંતુ બીજું કોઈ સુરક્ષિત રાજ્ય હોય, એ વ્યવસ્થિત ચાલતું હોય, એને પડાવી લેવા માટે, પોતાની હદને વધારવા માટે જે યુદ્ધ ખેલવામાં આવે છે અને એની અંદર જે હિંસા થાય છે, એ હિંસા દોષરૂપ છે. કેટલું સરસ સમાધાન આપ્યું. અને આવું સમાધાન ન કરે તો પછી આપણને કોઈ મારી નાખે તો પ્લોટ વળીને બેસી જવાનું નહીં. એમ એક વાર તો આપણે ભૂલ કરી હતી, કાશ્મીર અડધું એમને એમને થઈ ગયું, ચીનવાળા જપ્પા જપ્પી કરી આપણે બેઠા જ રહ્યા, આપણે અહિંસાવાળા છીએ, આપણે સામનો ન કરાય, અને એમને એમ જો બેઠા જ રહી હાવ તો આખું ભારત લૂંટાઈ જાય, આખો દેશ લૂંટાઈ જાય. પણ સદાનંદ સ્વામી અદભુત સમાધાન આપ્યું, પોતાના પ્રાંતનું રક્ષણ થાય, પોતાની રયતનું રક્ષણ થાય, પોતાની જાતનું રક્ષણ થાય, અને એમાં કદાચ યુદ્ધ ખેલતા લડાઈ ખેલતા સામેની વ્યક્તિ મૃત્યુને શરણે થાય તેમાં કોઈ દોષ નથી, પરંતુ કોઈનું સુરક્ષિત રાજ્ય હોય, કોઈની સુરક્ષિત સંપત્તિ હોય, એને પડાઈ લેવા માટે જે હિંસા આદરવામાં આવે છે એ દોષરૂપ છે, એવી ભૂલ કરવી નહીં. કેટલા સરસ સમાધાન એક એક સદાનંદ સ્વામી આપે છે. રાજને માટે ન કરવી, સ્ત્રીને માટે ન કરવી, ત્રીજું સંપત્તિને અર્થે હિંસા કરવી નહીં. સંપત્તિને અર્થે હિંસા થાય કેવી રીતે? તો બે પાર્ટનર હોય, દાખલા તરીકે સારી એવી કમાણી થાય, સારી એવી કમાણી થાય, દાખલા તરીકે માનો ઇન્ડિયાથી બે વ્યક્તિ અહીં આવી, આ દેશમાં આવી, અમેરિકામાં ગઈ, ગમે ત્યાં ગઈ, એના બીજા કોઈ સગા સંબંધી નથી, અને આ દેશમાં આવ્યા અથવા તો અમેરિકામાં ગયા, અને પચાસેક હજાર કે પચાસેક હજાર પાઉન્ડ કમાણા, અને ફરી વાર ઇન્ડિયા જતા હોય ત્યારે એકની કુબુદ્ધિ થાય કેટલું કમાણા કોને ખબર છે, આને ઠાર કરી નાખું તો 25,000 પાઉન્ડ મારા ભાગમાં હોય એને બદલે 50,000 પાઉન્ડ ભાગમાં હોય એમ માની અને વ્યક્તિનું ખૂન કરવામાં આવે તો એ હિંસા થઈ કહેવાય, એ સંપત્તિને અર્થે હિંસા થઈ કહેવાય. મહારાજ કે એવી ભૂલ મારો આશ્રિત ક્યારે લાલચમાં આવી ન કરે, લાલચમાં આવી એવી ભૂલ. અને આવું બહુ થાય છે, આવું બહુ થાય છે, પાર્ટનરને મારી નાખે, ક્યારેક ભાઈનું પણ ખૂન કરી નાખે, ક્યારેક પિતાનું પણ ખૂન કરી નાખે, કેવળ સંપત્તિને અર્થે. પણ ભગવાન શ્રીહરિ કહે એવું ન કરે, એમાં મનુષ્યની હિંસા ન કરે, ખાસ શબ્દ મૂક્યો. શું કામ ખાસ શબ્દ મૂક્યો? તો સદાનંદ સ્વામી એમ કહે છે કે ભાગવત એવું વર્ણવે છે, એવું જણાવે છે કે મનુષ્ય દેશ્યાતિ દુર્લભમ સર્વ પુરુષાર્થ પ્રાપ્ત કૃતવાન, તમામ પુરુષાર્થની સિદ્ધિ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેની પુરુષાર્થની સિદ્ધિ એક મનુષ્ય દેહ સિવાય ક્યાંય થતી નથી. અંતન નાશે સર્વનાશાદિતિ ભાવઃ, એક મનુષ્ય દેહને કોઈ પાડી નાખે, માને કે મનુષ્યની ઘાત કરી નાખે, માણસને મારી નાખે, એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને મારી નાખ્યા, માણસનું ખૂન થઈ જાય, પછી એ વ્યક્તિ પોતે મોક્ષને પથે બિચારો ચાલી શકવાનો નથી. એટલે આ વ્યક્તિ મારનારે એ વ્યક્તિને નથી મારી, પરંતુ એના મોક્ષને મારી નાખ્યો, શું કામ મોટો દોષ લાગે છે? તો સદાનંદ સ્વામી કહે કે એને મનુષ્ય દેહ મળ્યો હતો મોક્ષ માટે, મનુષ્ય દેહના માધ્યમથી વ્યક્તિ મોક્ષ કરી શકે તેમ હતો, એને આને મારી નાખ્યો, માટે એ વ્યક્તિને નથી માર્યો પણ એ વ્યક્તિના મોક્ષને મારી નાખ્યો, એ બિચારો કદી હવે કલ્યાણને માર્ગે ચાલી નહીં શકે, માટે એનો બહુ મોટો દોષ લાગે. એટલા માટે ભગવાન શ્રી હરિ કે મારો આશ્રિત સ્ત્રીને માટે, રાજને માટે, યા તો સંપત્તિને માટે ક્યારેય પણ મનુષ્યની હિંસા ન કરે. સદાનંદ સ્વામી કે સ્મૃતિ પણ એમ કહે છે મનુષ્ય હિંસા સર્વથા ત્યાજ્યો, માણસની હિંસા તો કાયમને માટે ત્યાગવી જોઈએ, અન્ય પ્રાણીની હિંસા તો ત્યાગવી જોઈએ પણ મનુષ્યની તો સદંતર ત્યાગવી જોઈએ, અજાણતાએ પણ. અજાણતામાં ભક્તો એવું આવે કે ગાફલાયથી, મનો આપણે ગાડી ચલાવતો ને ગાફલાયથી કોઈને પીલી નાખીએ તો અજાણતા હિંસા, એનો પણ દોષ લાગે. આપણે ખૂબ અનુસંધાનમાં સાવધાનીમાં હોય અને એક્સિડન્ટ થઈ જાય ને કંઈક ઘટના ઘટે તો ઠાકોરજી માફ કરે, પરંતુ આપણે જેમ તેમ હકાઈ જતા હોય આપણી મોજમાં અને કોઈ જો પીલાઈ જાય તો એનો બહુ મોટો દોષ લાગે. એટલે એમ કીધું મનુષ્ય હિંસા સર્વથા ત્યાજ્ય, કારણ કે નૃત્વમ નરક ભોગાંતે નુહંતુ ન પુનર્ભવેત. એટલો મોટો દોષ લાગે છે મનુષ્ય હિંસા શું કામ ન કરવી? તો કે નૃત્વમ નરક ભોગાંતે, માણસને મારનારને પહેલા તો નરક મળે છે, નરક મળે એટલું તો સમજ્યા, પણ નુહંતો ન પુનર્ભવેત, નરકને પ્રાપ્ત કર્યા પછી માણસને માણસ જે માર્યો છે એ મારનારો ફરીવાર કદી પણ મનુષ્ય દેહ પ્રાપ્ત કરી શકતો જ નથી, કારણ કે એને બીજાનો મોક્ષ બગાડ્યો છે. મનુષ્ય દેહ શું કામ મળે છે? તો મોક્ષ પ્રાપ્તિ માટે. એ વ્યક્તિએ સામેની વ્યક્તિનું ખૂન કરી નાખી, એનો મોક્ષ બગાડી નાખ્યો છે, એટલા માટે ઠાકોરજી ફરીવાર મોક્ષને કરાવી આપે, જેના માધ્યમથી મોક્ષ થાય છે એવો મનુષ્ય દેહ આપતા જ નથી, કે તે બીજાનો મોક્ષ બગાડે માટે તારો સદંતર મોક્ષ બગડી જાય, એને ફરીવાર કદી માણસનો દેહ મળતો નથી. માટે ક્યારેય પણ ધનને માટે, સ્ત્રીને માટે કે રાજને માટે હિંસા ન કરે. એક એક શ્લોક મહારાજ અદ્ભુત બતાવતા જાય છે. કોઈ કે આશંકા કરી કે તમે એમ કહો છો કે સ્ત્રીને માટે, રાજ્યને માટે હિંસા ન કરવી, ધનને માટે હિંસા ન કરવી, તો ભાગવત એવું બોલે છે કે કૃષ્ણ ભગવાને રુક્ષ્મણીજીનું જ્યારે અપહરણ કર્યું ત્યારે એમાં લાખોની સંખ્યામાં લોકો મૃત્યુને શરણ થયા હતા. તો એ તો સ્ત્રીને અર્થે હિંસા થઈ કહેવાય, તો કેમ કરી? બહુ અદભુત સદાનંદ સ્વામીએ આ એક એક શ્લોક સમજાવવા પ્રયાસ કર્યો. તો શ્રીકૃષ્ણ ભગવાને શા માટે હિંસા કરી રુક્ષ્મણીને માટે, એક સ્ત્રીને માટે? તો સદાનંદ સ્વામીનું સમાધાન આપ્યું સ્વામી કે ભગવાન શ્રીકૃષ્ણ નારાયણે હિંસા કરી જ નથી. સ્વામી કે તમે સ્પષ્ટ સાંભળો, રુક્ષ્મણીજી શ્રીકૃષ્ણ ભગવાનને મનોમય વરી ચૂક્યા હતા, એનું અપહરણ કરવા જતા હિંસા કરી એવું કોઈ કારણ નથી. એ મનોમય વરી ચૂક્યા હતા, શિશુપાલ વરવા દેતો નહોતો, શિશુપાલ વરવા દેતો નહોતો. રુક્ષ્મણીજીને શ્રીકૃષ્ણ ભગવાનને વરવું હતું, એની ઈચ્છા જ હતી. એને સામેથી પત્ર લખ્યો એટલે ભગવાન તો કેવળ તેડવા આવ્યા હતા, હિંસા ક્યાં કરી? ભગવાન તેડવા આવ્યા હતા, રુક્ષ્મણીજીની ઈચ્છા હતી એટલે ભગવાન તેડીને જાતા હતા. એટલે પછી શિશુપાલ આદિક ભગવાનને મારવા તૈયાર થયા. ભગવાનને મારવા જ્યારે તૈયાર થયા ત્યારે ભગવાને સ્વરક્ષણ કર્યું છે, પોતાની જાતને બચાવવા માટે પ્રયાસ કર્યો. એમાં પેલા અસુરો મરી ગયા, એમાં કોઈ શું કરે? કેટલું અદભુત સમાધાન આપ્યું. ભગવાને કોઈ હિંસા કરી નથી, કેવળ સ્વરક્ષણ કર્યું, પોતાનું રક્ષણ કર્યું. એમાં શિશુપાલની સાથે રહેલા હજારો અસુરો મરી ગયા, એમાં ભગવાને ક્યાં માર્યા? સ્વરક્ષણ તો કરવું જોઈએ. ભગવાને કેવળ સ્વરક્ષણ કર્યું છે, પરંતુ ભગવાને રુક્ષ્મણીજીને લાવતા એની અંદર હત્યા કરી નથી, હિંસા કરી નથી. બીજો પ્રશ્ન ઉઠાયો કે તમે એમ કહો છો કે રાજને અર્થે હિંસા ન કરવી, તો પાંડવોએ તો રાજને અર્થે અઢળક હિંસા કરી, હજારોની સંખ્યામાં કુરુક્ષેત્ર મેદાનની અંદર કૌરવ આદિકને મૃત્યુને શરણ કર્યા, તો પછી એનું કેમ? તો શું અધર્મ કર્યો? તો સદાનંદ સ્વામી કે ના, પાંડવોએ પણ હિંસા કરી જ નથી. પાંડવોએ તો બહુ પ્રેમથી, બહુ વિનયથી પોતાનો હક માગ્યો, પોતાની હકની માંગણી કરી. અને વ્યક્તિ પોતાનો હક માગવા માટે તો સ્વતંત્ર છે. બહુ પ્રેમથી માંગણી કરી, અને માંગણી કરવા છતાંય જ્યારે નથી આપ્યું ત્યારે એને કેટલું બધું લેટકો કર્યું, કેટલું બધું લેટકો કર્યું. ભગવાન દ્વારકેશને એમ કીધું કે તમે જાઓ અને એ લોકો જે આપે એમને માન્ય, જે આપે તે માન્ય. ભગવાને માગતા માગતા શેખ હેઠા નીચે ઉતરતા ઉતરતા કેવળ પાંચ ગામ માગ્યા કે પાંચ ગામ આપો, બાકી આખું રાજ્ય તમને અર્પણ. અને તેમ છતાંય પાંચ ગામ આપવા માટે પણ જ્યારે તૈયાર નથી થયા, ત્યારે પોતાનો હક પ્રાપ્ત કરવા માટે એને દાખલો કર્યો છે. અને દાખલો કરવા યુદ્ધ આદરાણું, અને યુદ્ધની અંદર લાખો મરી ગયા, એમાં હિંસા કરી, રાજને માટે હિંસા કરી નથી. એ તો પોતાનો હક પ્રાપ્ત કરતા થયેલી હિંસા છે, એને રાજને માટે હિંસા થયેલી ગણાય નહીં. આવી રીતે અદભુત રીતે સદાનંદ સ્વામીએ એક એક શ્લોકનું સમાધાન આપ્યું છે. મહારાજ કે માટે મારો આશ્રિત ખાસ અનુસંધાન રાખે, નારીને અર્થે, ધનને અર્થે કે રાજને અર્થે ક્યારેય પણ હિંસા કરે નહીં. અને જો હિંસા કરે છે તેનો બહુ જ મોટું પાપ લાગે છે. ભગવાનનો ભક્ત જ્યારે ધન, નારી અને રાજની પ્રાપ્તિને અર્થે હિંસા કરવાનો સંકલ્પ થાય ત્યારે વિચાર કરે, શું વિચાર કરે? કે જેને માટે હિંસા કરીશ એ હિંસાનો દોષ મને લાગશે, અને જેને માટે હું હિંસા કરું છું, જેને માટે હિંસા કરું છું એનો દોષ મને લાગશે, કર્મ મને લાગશે, અને જેને માટે હિંસા કરું છું એ વસ્તુ તો નાશવંત છે. સમજાય છે? સ્ત્રીને માટે માનો હિંસા કરે, સ્ત્રીને માટે હિંસા કરે તો હિંસા કરી એનું કર્મ લાગ્યું, અને પેલી સ્ત્રીને પ્રાપ્ત કરે તો એ તો પાછી મરી જ જવાની છે. એ જીવંત રહેવાની હોય તો બરાબર, અમર રહેવાની, એ તો પાછી મરી જવાની છે. ધનને અર્થે હિંસા કરે, હિંસા જે કરી એનું કર્મ લાગે, અને ધન તો પાછું એક દાડો મૂકીને જવાનું છે. રાજને અર્થે હિંસા કરે, હિંસા જે કરી એનું કર્મ લાગે, અને રાજ મૂકીને એક દાડો તો જવાનું છે. માટે નાશવંત પદાર્થને માટે ભગવાન શ્રીહરિ સમજાવે, નાશવંત પદાર્થને અર્થે મારો આશ્રિત એવું કર્મ ન કરે કે જે કર્મ પદાર્થ પ્રાપ્ત કર્યું એ ખોટું, પદાર્થ પ્રાપ્ત કર્યું એ ખોટું, અને એ પદાર્થ પ્રાપ્ત કરવા માટે કરેલું કર્મ નિશ્ચય સાચું થઈને વળગે અને જીવનો મોક્ષ બગાડી નાખે એવી ભૂલ મારો આશ્રિત કોઈ દી ન કરે. એક તો પદાર્થ ખોટું, પદાર્થ ખોટું, અને જેને માટે પદાર્થ પ્રાપ્ત કર્યું છે કોને માટે પ્રાપ્ત કર્યું? તો કે શરીર માટે. જીવને માટે સ્ત્રી પ્રાપ્ત કરી, ધન પ્રાપ્ત કર્યું, રાજ્ય પ્રાપ્ત કર્યું? તો કે નહીં, શરીર માટે. પ્રાપ્ત કરેલું પદાર્થ એ ખોટું, જેને માટે પ્રાપ્ત કર્યું છે દેહ એ ખોટો, એ શરીર એ ખોટું, પણ એના માટે કરવામાં આવેલું કર્મ જીવાત્મા નિશ્ચય સત્ય થઈને વળગે છે એનો